એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે, શીખવાની કળા.
હા, શીખવાની કળા.
આપણો આધાર છે જોશ વેડસ્કિનનું ખૂબ વખણાયેલું પુસ્તક ધ આર્ટ ઓફ લર્નિંગ. હવે આ કોઈ એમ જ કોઈ કૌશલ્ય શીખવાની ગાઈડબુક નથી, બરાબર?
ના ના, બિલકુલ નહીં. આ તો એમ સમજો કે કોઈ પણ ક્ષેત્રમાં, પછી રમત હોય, અભ્યાસ હોય કે પછી તમારો વ્યવસાય, એમાં શ્રેષ્ઠતા સુધી કઈ રીતે પહોંચવું એની એક આખી ફિલોસોફી છે, એક વ્યવહારુ સફર છે.
અને આજના સમયમાં આ બહુ અગત્યનું બની ગયું છે, નહીં?
ચોક્કસ. જુઓ ને, દરરોજ કંઈક નવું શીખવું પડે છે. નવી ટેકનોલોજી આવે, સંજોગો બદલાય, એટલે કેવી રીતે શીખવું એ જ કદાચ સૌથી મોટું કૌશલ્ય છે અત્યારે. અને વેડસ્કિનના વિચારોની ખાસ વાત એ છે કે કોઈ એક ચોખ્ખામાં બંધ બેસતા નથી. એ આપણને શીખવાના જે મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે એ ગમે ત્યાં લાગુ પાડી શકાય.
તો આ જોશ વેડસ્કિન જેમની વાત આપણે કરવાના છીએ, એમની પોતાની સફર જ કેવી અદ્ભુત છે, કોણ છે?
એમની શરૂઆત તો ખબર છે, બાળ શતરંજ પ્રતિભા તરીકે થઈ. એટલા અસાધારણ
કે પેલી ફિલ્મ આવી હતી એમના પર, નહીં?
હા, બરાબર. સર્ચિંગ ફોર બોબી ફિશર એમના બાળપણ પર જ બનેલી. ખૂબ નાની ઉંમરે નેશનલ અને ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયેલા. મોટાભાગના લોકો તો ત્યાં જ અટકી જાય એમ કે બસ આ જ સિદ્ધિ.
પણ એ ત્યાં અટક્યા નહીં. આ જ વાત મને બહુ રસપ્રદ લાગે છે.
બિલકુલ.
શતરંજ જે જુઓ તો એકદમ માનસિક રમત છે. એમાં ટોચ પર પહોંચ્યા અને પછી?
પછી એમણે એક સાવ જ અલગ ક્ષેત્ર પસંદ કર્યું, તાઈ ચી ચુઆન.
પુશેન્ડ્સ.
હા, એક માર્શલ આર્ટ જેમાં શારીરિક અને માનસિક બંનેનું સંતુલન ખૂબ જરૂરી. અને નવાઈની વાત એ છે કે એમાં પણ એ વર્લ્ડ ચેમ્પિયન બન્યા.
વાહ, આ જ વસ્તુ મને લાગે છે એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. મતલબ શતરંજની માનસિક રમતના સિદ્ધાંતોને એક શારીરિક કળામાં સફળતાપૂર્વક લાગુ કર્યા.
બરાબર. આ સાબિત કરે છે કે એમના વિચારો ખાલી થિયરી નથી, એમણે પોતે જીવીને બતાવ્યું છે. એટલે જ એમના પુસ્તકમાં એક ઊંડાણ છે, એક વિશ્વસનીયતા છે. તેઓ કહે છે અને સાબિત કરે છે કે શીખવાના અમુક મૂળભૂત સિદ્ધાંતો છે જે સાર્વત્રિક છે, કારણ કે એમણે પોતે જ બે સાવ જુદા ક્ષેત્રોમાં એ કરી બતાવ્યો. એટલે એ ખાલી કોચ નથી, પણ એક ફાઇટર છે, એક આર્ટિસ્ટ છે જેમણે પોતાના આઈડિયાઝને રિયલ વર્લ્ડમાં ટેસ્ટ કર્યા છે.
તો ચાલો પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય મેસેજ શું છે? શું એ ખાલી ઝડપથી શીખવાની ટિપ્સ આપે છે?
ના ના, એનાથી ઘણું વધારે છે. એટલે મૂળ વાત એમ છે કે સાચું શિક્ષણ કે પ્રાવીણ્ય ફક્ત માહિતી ભેગી કરવા કે ટેકનિક શીખવા પૂરતું નથી. ખરી કળા તો એક એવી માનસિકતા કેળવવાની છે જે લવચીક હોય, જે પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે, અને સૌથી અગત્યનું, જે પરિણામ કરતાં પ્રક્રિયા પર વધુ ધ્યાન આપે.
એટલે એમ કે કેવી રીતે શીખવું, એ શું શીખવું, એના કરતાં વધુ પાયાનું છે?
બરાબર પકડ્યો. વેડસ્કિન કહે છે કે મોટાભાગના લોકો જે રીતે કૌશલ્યો શીખે છે ને, એ પદ્ધતિઓ ઘણીવાર અધૂરી હોય છે, બિન અસરકારક હોય છે.
કઈ રીતે?
એટલે તેઓ કોઈ ચોક્કસ વિષયની ટેકનિક પર ધ્યાન આપે છે, પણ એ ટેકનિકને આત્મસાત કરવા માટે જે માનસિક અને મનોવૈજ્ઞાનિક પાયો જોઈએ,
અચ્છા,
એના પર વિચાર નથી કરતા.
હા, બસ
એના પર વિચાર નથી કરતા. આ પુસ્તક એ ગેપ ભરે છે.
અને એની રજૂઆત પણ અલગ છે ને, કોઈ ટિપિકલ સેલ્ફ હેલ્પ જેવી નથી લાગતી.
જરાય નહીં. એમાં વેડસ્કિનના પોતાના અનુભવો છે, શતરંજના, તાઈચીના, એમની આત્મકથાના અંશો છે.
હા,
અને સાથે સાથે એ અનુભવોમાંથી જે સિદ્ધાંતો તારવ્યા એની સ્પષ્ટ સમજૂતી છે. અને આ બધાની ઉપર પેલું ઊંડું ચિંતન પણ છે. પ્રાવીણ્ય શું છે, ઉચ્ચ પ્રદર્શનનું મનોવિજ્ઞાન શું છે, એ બધું.
પુસ્તકને આપણે ત્રણ ભાગમાં જોઈ શકીએ એમની પોતાની યાત્રાની જેમ. પહેલો ભાગ પાયો, જે શતરંજના વર્ષો પર છે. અહીં આપણને પેલી વૃદ્ધિ માનસિકતા,
હા, જેને એ ઇન્ક્રીમેન્ટલ થિયરી કહે છે. બરાબર.
એ અને સ્થિર માનસિકતા વચ્ચેનો ભેદ, પછી નુકસાનમાં રોકાણ અને સોફ્ટ ઝોન જેવા મુખ્ય વિચારો માળે છે.
પછી બીજો ભાગ, મારી બીજી કળા, એમાં તાઈચી તરફની એમની સફર. અને અહીં એ બતાવે છે કે પેલા શતરંજવાળા સિદ્ધાંતો અહીં પણ કામ લાગ્યા. નાના વર્તુળો બનાવવા, સમય ધીમો કરવો, મુશ્કેલીઓને તકમાં બદલવી, આ બધું.
અને છેલ્લો ભાગ, બધું એકસાથે લાવવો, એમાં આ બંને દુનિયાના અનુભવોનો નિચોડ છે. ઉચ્ચ પ્રદર્શનનું મનોવિજ્ઞાન, પેલો ટ્રિગર બનાવવાની વાત અને આખી પ્રાવીણ્યની સફર કેવી હોય છે, આ બધું સ્પષ્ટ થાય છે. મને લાગે છે કે આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ માટે છે જે પોતાના કામમાં, શોખમાં કે જીવનમાં વધુ ઊંડાણ અને શ્રેષ્ઠતા ઈચ્છે છે.
ચોક્કસ.
ચાલો હવે અમુક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. મને જે પહેલો વિચાર બહુ જ ગમ્યો એ છે પરિણામને બદલે પ્રક્રિયા પર ફોકસ. આપણે બધા પરિણામ માટે કેટલા ટેન્શનમાં હોઈએ છીએ, નહીં? પરીક્ષામાં શું થશે, મેચનું શું થશે, પ્રમોશનનું શું થશે.
હા, અને વેટસ્કિન કહે છે કે આ સતત રિઝલ્ટ પર ધ્યાન રાખવાથી આપણી શીખવાની કેપેસિટી ઘટી જાય છે. જ્યારે આપણે જીત હારના ડરથી થોડા મુક્ત થઈએ અને ફક્ત આજના અભ્યાસ પર, આજના પ્રયત્ન પર, આજના સુધારા પર ધ્યાન આપીએ, ત્યારે લાંબા ગાળે વિકાસ વધુ સારો અને ટકાઉ થાય છે. નિષ્ફળતાનો ડર ઓછો થાય છે એટલે આપણે કંઈક નવું ટ્રાય કરતા ડરતા નથી. અને આયરોની જુઓ, જ્યારે તમે ભવિષ્યની જીત હારની ચિંતા છોડીને આજના કામની ગુણવત્તા પર ફોકસ કરો છો, ત્યારે કદાચ સફળતા ઝડપથી મળે છે અને પરફોર્મન્સ એન્ઝાયટી ઘટે છે.
આ વાત પેલી વૃદ્ધિ માનસિકતા સાથે સીધી જોડાયેલી લાગે છે.
તદ્દન. વેટસ્કિન જેને ઇન્ક્રીમેન્ટલ થિયરી કહે છે, જે પેલી કેરોલ ડ્વેકની ગ્રોથ માઇન્ડસેટ જેવી જ છે, એ મૂળભૂત રીતે શું છે? એક માન્યતા છે કે આપણી ક્ષમતા, આપણી બુદ્ધિ એ કંઈ પથ્થરની લકીર નથી.
એટલે કે એને વિકસાવી શકાય છે.
હા, મહેનતથી, યોગ્ય પદ્ધતિથી, સતત પ્રયત્નથી એને વિકસાવી શકાય છે. આની સામે છે પેલી એન્ટિટી થિયરી, એટલે કે ફિક્સ્ડ માઇન્ડસેટ, જે માને છે કે આવડત તો જન્મજાત હોય છે, કાં તો તમારામાં છે અથવા નથી.
અને આ બે માનસિકતા વચ્ચેનો ફરક બહુ મોટો છે, નહીં?
અરે, જમીન આસમાનનો. જો તમે માનો છો કે મહેનતથી સુધરી શકાય, વૃદ્ધિ માનસિકતા, તો તમે પડકારને એક તક તરીકે જોશો. ભૂલ થશે તો એને સુધારવાનો પ્રયત્ન કરશો, હારશો તો કારણ શોધીને ફરી ઊભા થશો.
પણ જો પેલી સ્થિર માનસિકતા હોય તો?
તો પછી પડકાર આવતા જ ડર લાગે, કારણ કે નિષ્ફળતા એ સાબિત કરી દેશે કે તમારામાં જ કંઈક કમી છે. એટલે તમે જોખમ લેવાનું ટાળો, સહેલા રસ્તા શોધો. વેટસ્કિન ખૂબ ભાર દઈને કહે છે કે લાંબા ગાળાની સફળતા માટે વૃદ્ધિ માનસિકતા ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે.
આ વૃદ્ધિ માનસિકતા પરથી મને યાદ આવ્યું કે વેટસ્કિન નિષ્ફળતાને કઈ રીતે જુએ છે. પેલો નુકસાનમાં રોકાણનો વિચાર, આ સાંભળવામાં થોડું અજીબ લાગે. મતલબ આપણે જાણી જોઈને હારવાનું છે?
ના ના, જાણી જોઈને નહીં, પણ હારના ડરથી પાછા નથી અટવાનું. નુકસાનમાં રોકાણ એટલે હાર કે ભૂલને શીખવાની એક અમૂલ્ય તક ગણવી. વેટસ્કિન પોતે એમની શતરંજની હાર પછી કલાકો સુધી એનું એનાલિસિસ કરતા.
ફક્ત ટેકનિકલ ભૂલોનું.
કઈ ચાલ ખોટી હતી એ તો ખરું જ, પણ એ સમયે એમની માનસિક સ્થિતિ શું હતી, કયા ભાવનાત્મક કારણથી ભૂલ થઈ એ સમજવાનો પ્રયત્ન કરતા. મોટાભાગના લોકો શું કરે, હાર પછી નિરાશ થઈ જાય અથવા ભૂલી જવાનો પ્રયત્ન કરે.
બરાબર.
વેટઝિકિન કહે છે કે તમારી નબળાઈ ક્યાં છે એ જાણવાનો બેસ્ટ રસ્તો એ છે કે તમારી લિમિટ્સને પુશ કરો, ભલે એમાં હારવાની શક્યતા હોય. એ હારમાંથી જે શીખવા મળે છે એ જ ભવિષ્યની જીતનો પાયો બને છે. એટલે એ માત્ર ટેકનિકલ નહોતું, પણ સાયકોલોજિકલ પણ હતું.
અને આ જ એપ્રોચ કદાચ એમને પેલી મૂળભૂત બાબતો પર પ્રભુત્વ મેળવના તરફ લઈ જાય છે. ઊંડાણ વિસ્તાર કરતાં વધુ મહત્વનું છે. આ મુદ્દો પણ જોરદાર છે,
અત્યંત મહત્વનો, ખાસ કરીને આજના સમયમાં જ્યાં ચારે બાજુથી માહિતીનો મારો છે. આપણે ઘણી બધી વસ્તુઓ થોડી થોડી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ.
હા, ઉપર છલ્લો.
બરાબર. વેટસ્કિન કહે છે કે સાચી નિપુણતા માટે કોઈ પણ વિષયના જે ફંડામેન્ટલ્સ છે, જે મૂળભૂત સિદ્ધાંતો છે, એમાં ઊંડા ઉતરવું જરૂરી છે. જેમ શતરંજમાં હજારો મૂવ્સ ગોખવા કરતા રમતના જે સ્ટ્રેટેજિક પ્રિન્સિપલ્સ છે, જેમ કે સેન્ટર કંટ્રોલ, પોન સ્ટ્રક્ચર, એ સમજવું વધુ પાવરફુલ છે. એવી જ રીતે તાઈચીમાં જે બેઝિક મુદ્રાઓ છે, શ્વાસ લેવાની ટેકનિક છે, એના પર એટલી માસ્ટરી મેળવવી કે બીજો સ્વભાવ બની જાય, જેથી તમારું મન ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા અને પ્રતિક્રિયા માટે ફ્રી થઈ શકે. જ્યારે તમે શા માટે સમજો છો ત્યારે તમે નિયમોથી પર જઈ શકો છો, નવીનતા લાવી શકો છો. આને જે ફોર્મ ટુ લીવ ફોર્મ કહે છે. સ્વરૂપને એટલું આત્મસાત કરો કે તમે એનાથી મુક્ત થઈ જાઓ.
આ ફંડામેન્ટલ્સ પર માસ્ટરી મેળવ્યા પછી વેટસ્કિને ખાસ માનસિક સ્થિતિ પર ભાર મૂકે છે, જે હાઈ પર્ફોર્મન્સ માટે જરૂરી છે, જેને સોફ્ટ ઝોન કહે છે. આ શું છે?
સોફ્ટ ઝોન. હા,
આ એક બહુ રસપ્રદ અવસ્થા છે. તમે એને શાંત, સજાગ અને લૌચિક મનની સ્થિતિ કહી શકો. જ્યારે તમે આ ઝોનમાં હો છો ત્યારે તમે પ્રેશરમાં પણ શાંત રહી શકો, બદલાતી પરિસ્થિતિ સાથે સહેલાઈથી એડજસ્ટ થઈ શકો, તમારી આસપાસ શું થઈ રહ્યું છે એના પ્રત્યે બહુ સંવેદનશીલ હો છો.
અને આની સામે પેલો હાર્ડ ઝોન.
હા, હાર્ડ ઝોન એટલે જ્યારે તમે ટેન્શનમાં હો, સ્ટ્રેસમાં હો, જડ બની જાઓ અને નાની નાની વાતથી ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ.
વેટ સ્કિન પોતાના શતરંજના અનુભવો કહે છે કે પ્રતિસ્પર્ધીઓ એમને માનસિક રીતે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા. આવા સમયે સોફ્ટ ઝોનમાં રહેવાની ક્ષમતા જ એમને ટકાવી રાખતી અને જીતાડતી. આ કોઈ મેજિક નથી, પણ એક પ્રેક્ટિસથી કેળવી શકાય તેવી સ્થિતિ છે, નહીં?
ચોક્કસ. કદાચ એની શરૂઆત બહુ સિમ્પલ વસ્તુથી થાય, જેમ કે પ્રેશરમાં પોતાના શ્વાસ પર ધ્યાન આપો. અને આ સોફ્ટ ઝોનની સ્થિતિમાંથી જ બીજો એક રસપ્રદ આઈડિયા આવે છે, નાના વર્તુળો બનાવવા. આનો શારીરિક અને માનસિક બંને અર્થ છે.
નાના વર્તુળો બનાવવા, એ કેવી રીતે?
કલ્પના કરો કે તમે કંઈક નવું શીખી રહ્યા છો, જેમ કે ડ્રાઇવિંગ કે કોઈ રમત. શરૂઆતમાં તમારી મૂવમેન્ટ્સ મોટી, થોડી અણઘડ અને બહુ કોન્શિયસ હશે, ખરું ને?
હા, બરાબર.
નાના વર્તુળો બનાવવા એટલે પ્રેક્ટિસ અને રિપીટિશન દ્વારા એ ટેકનિકને એટલી સૂક્ષ્મ, એટલી કાર્યક્ષમ અને એટલી સહજ બનાવી દેવી કે એ લગભગ દેખાય પણ નહીં. પોશાયન્સમાં માસ્ટર્સ ઓછામાં ઓછી શારીરિક મૂવમેન્ટથી મોટી અસર પેદા કરી શકે છે.
અચ્છા.
અને માનસિક સ્તરે પણ કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવાની કે ઝડપી નિર્ણય લેવાની પ્રોસેસ સમય જતાં વધુને વધુ સહજ અને ઓછી મહેનતવાળી બને છે. એ અનુભવ અને ઊંડાણનું પરિણામ છે. માસ્ટર્સ ઓછા પ્રયત્ને અસાધારણ પરિણામો લાવે છે, કારણ કે એમના વર્તુળો બહુ નાને થઈ ગયા હોય છે.
આ બધું શીખવા માટે પરિસ્થિતિ હંમેશા સારી જ હોવી જોઈએ, કારણ કે વેટ્સગિન તો પેલી પ્રતિકૂળતાનો ઉપયોગ કરવાની વાત પણ કરે છે.
હા, અને આ પોઈન્ટ મને બહુ ગમે છે. આપણે સામાન્ય રીતે મુશ્કેલીઓથી દૂર ભાગીએ છીએ, પણ વેટ્સગિન કહે છે કે અવરોધો ખરેખર તો ગ્રોથ અને ઇનોવેશન માટે કેટેલિસ્ટ બની શકે છે.
એમનું પોતાનું ઉદાહરણ છે ને, પેલું હાથ ભાંગવા વાળું.
હા, બિલકુલ. પુશ હેન્ડ્સની સ્પર્ધા પહેલાં એમનો હાથ ભાંગી ગયો. હવે સામાન્ય રીતે તો કોઈ સ્પર્ધામાંથી નીકળી જાય, પણ એમણે આ લિમિટેશનને એક ચેલેન્જ તરીકે લીધી અને એક નવી જ એક હાથે લડવાની ટેકનિક ડેવલપ કરી.
ઓહ,
આનાથી તેઓ વધુ અનપ્રેડિક્ટેબલ અને ખતરનાક પ્રતિસ્પર્ધી બની ગયા. આ શું બતાવે છે? કે જો આપણો દ્રષ્ટિકોણ બદલીએ તો એડવર્સિટી આપણને નબળા પાડવાને બદલે વધુ મજબૂત બનાવી શકે છે.
અને આ બધી ઉચ્ચ માનસિક સ્થિતિઓ અને સ્કિલ સુધી પહોંચવા માટે કોઈ પ્રેક્ટિકલ રસ્તો? અહીં પેલો તમારો ટ્રિગર બનાવવો નો કોન્સેપ્ટ આવે છે.
આ એક બહુ જ પ્રેક્ટિકલ ટેકનિક છે. ટ્રિગર એટલે શું? એ એક નાની, સિમ્પલ, રિપીટેબલ ક્રિયાઓનો ક્રમ છે. એક રૂટીન જેનો ઉપયોગ તમે જાણી જોઈને સોફ્ટ ઝોન જેવી હાઈ પર્ફોમન્સ સ્ટેટમાં જવા માટે કરી શકો.
રૂટીન એટલે કેવું રૂટીન?
કંઈ પણ હોઈ શકે. 4-5 ઊંડા શ્વાસ લેવા, કોઈ ખાસ સ્ટ્રેચિંગ કરવું, મનમાં કોઈ એક વાક્ય બોલવું કે પછી કોઈ ખાસ મ્યુઝિક સાંભળવું. સિક સ્થિતિ વચ્ચે એક સ્ટ્રોંગ ન્યુરોલોજિકલ કનેક્શન બની જાય છે. ટોચના ખેલાડીઓ, સંગીતકારો, સર્જન્સ, ઘણા લોકો આવી પ્રી પર્ફોમન્સ રૂટીન વાપરે છે. અને આ એ પણ બતાવે છે કે જેને આપણે ઇન્ટ્યુશન કે સહેજ જ્ઞાન કહીએ છીએ ને, એ ઘણીવાર વર્ષોના શિસ્તબદ્ધ અભ્યાસ અને આવી મેન્ટલ તૈયારીનું જ પરિણામ હોય છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય શીખ તારવી હોય તો કયા મુદ્દાઓ કહી શકીએ? મને લાગે છે પહેલું અને સૌથી અગત્યનું, પરિણામની ચિંતા છોડીને પ્રક્રિયાની ગુણવત્તા પર ફોકસ.
બીજું, પેલી વૃદ્ધિ માનસિકતા અપનાવી કે પ્રયત્નથી સુધારો શક્ય છે. ત્રીજું, નિષ્ફળતાને અંત નહીં પણ શીખવાની શરૂઆત ગણવી, એટલે કે નુકસાનમાં રોકાણ.
ચોથું, ઉપર છલ્લા જ્ઞાનને બદલે મૂળભૂત સિદ્ધાંતોમાં ઊંડા ઉતરવું. અને પાંચમું, સોફ્ટ ઝોન જેવી ઉચ્ચ પ્રદર્શન માટેની માનસિક સ્થિતિ કેળવવી અને એને જરૂર પડે ત્યારે એક્ટિવેટ કરવા માટે ટ્રિગર જેવી પદ્ધતિઓ વિકસાવવી.
હા, અને આ બધાનો સાર એ છે કે શીખવાના આ સિદ્ધાંતો યુનિવર્સલ છે. શતરંજમાંથી શીખેલા પાઠ માર્શલ આર્ટમાં કામ લાગ્યા, અને એ જ પાઠ આપણા અભ્યાસમાં, બિઝનેસમાં કે રોજિંદા જીવનમાં પણ એટલા જ કામ લાગી શકે છે.
આ મુદ્દાઓને આપણા ગુજરાત કે ભારતના સંદર્ભમાં જોઈએ તો, જેમ કે પ્રક્રિયા પરિણામનો સિદ્ધાંત વિદ્યાર્થીઓ કેવી રીતે અપનાવી શકે?
વિદ્યાર્થીઓ ઘણીવાર ખાલી માર્ક્સ પાછળ દોડે છે,
પણ જો એ લોકો રોજ કેટલું સમજ્યા, ક્યાં ભૂલ કરી, એને કેવી રીતે સુધારી એ પ્રોસેસ પર ધ્યાન આપે તો છેલ્લી ઘડીનો સ્ટ્રેસ ઓછો થાય અને સમજણ વધુ પાકી બને નહીં.
હા, સાચી વાત.
એમ જ ધંધામાં પણ ખાલી પ્રોફિટના આંકડા જોવા કરતા કસ્ટમર સેટિસ્ફેક્શન, પ્રોડક્ટ ક્વોલિટી, ટીમની એફિશિયન્સી આ બધી પ્રોસેસ પર ધ્યાન આપવું વધુ લાંબા ગાળાની સફળતા આપી શકે.
અને વૃદ્ધિ માનસિકતા.
અરે, કરિયરમાં ચેન્જ કરતી વખતે કે નવું કૌશલ્ય શીખતી વખતે કેટલાયને ડર લાગે કે આ મારાથી નહીં થાય, કે હવે આ ઉંમરે થોડું શીખાય. વૃદ્ધિ માનસિકતા આ ડરને દૂર કરે, એ વિશ્વાસ અપાવે કે પ્રયત્ન કરીશું તો જરૂર શીખી શકીશું. નુકસાનમાં રોકાણ, આ તો સ્ટાર્ટઅપ કલ્ચરમાં બહુ ચાલે છે, જ્યાં ફેલિયરને લર્નિંગનો ભાગ ગણાય છે. પણ સામાન્ય જીવનમાં પણ કોઈ ઇન્ટરવ્યૂમાં નાપાસ થયા તો નિરાશ થવાને બદલે ક્યાં કચાશ રહી એનું એનાલિસિસ કરવું એ નુકસાનમાં રોકાણ જ છે.
અને ઊંડાણ વિસ્તાર.
શિક્ષણમાં ગોખણપટ્ટીને બદલે કોન્સેપ્ટ સમજવા, નોકરીમાં પણ 10 અલગ અલગ સોફ્ટવેર થોડા થોડા આવડે એના કરતાં કોઈ એક બેમાં માસ્ટરી હોય એ વધુ કામ લાગે. સોફ્ટ ઝોન તો રોજ કામ લાગે. પરીક્ષા કે ઇન્ટરવ્યૂનો ડર હોય, સ્ટેજ પર બોલવાનું હોય, અરે અમદાવાદ કે મુંબઈના ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે પણ શાંત રહેવાની કોશિશ કરવી એ પણ એક પ્રેક્ટિસ છે.
અને સ્થાનાંતર ક્ષમતા.
જેમ કે ક્રિકેટ રમતી વખતે ટીમવર્ક શીખ્યા હોઈએ એ ઓફિસના પ્રોજેક્ટમાં કામ લાગે. એક જગ્યાએ શીખેલું બીજે જગ્યાએ વાપરવાની કળા. પુસ્તકમાં એવી ઘણી લાઈનો છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે એક જગ્યાએ વેચકિન કહે છે, એનો ભાવાર્થ એવો છે કે પ્રવીણતાની ચાવી એ છે કે તમે લાંબા ગાળાની શીખવાની પ્રક્રિયાને અપનાવો અને પેલી સ્થિર, સલામત પણ સાધારણ જિંદગીમાં ન જીવો. મોટાભાગે વૃદ્ધિ માટે તમારે જૂનો કમ્ફર્ટ છોડવો પડે છે. આ સીધું આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા કહે છે.
હા, બરાબર. અને એવું જ બીજું છે, વૃદ્ધિ પ્રતિકારના બિંદુએ આવે છે. આપણે આપણી જાતને ધક્કો મારીએ અને આપણી ક્ષમતાઓની હદ પર શું છે તે શોધીએ ત્યારે જ શીખીએ છીએ. એટલે કે ચેલેન્જ અને મુશ્કેલીથી ભાગવાને બદલે એનો સામનો કરવાથી જ આપણો વિકાસ થાય છે.
અને ઊંડાણ વિશે પેલી વાત, શીખવાનો સિદ્ધાંત એ છે કે મેક્રો વિશાળને શું ચલાવે છે તે સમજવા માટે માઇક્રો સૂક્ષ્મના રહસ્યમાં ડૂબકી મારવી. મતલબ મોટી વસ્તુ સમજવા માટે નાની મૂળભૂત વિગતો પર પકડ હોવી જરૂરી છે.
અને માનસિકતાની શક્તિ પર આ વાક્ય બહુ જોરદાર છે. જે ક્ષણે આપણે માની લઈએ કે સફળતા મહેનતને બદલે જન્મજાત ક્ષમતાથી નક્કી થાય છે, તે જ ક્ષણે આપણે મુશ્કેલીઓ સામે બરડ બની જઈશું. આપેલી વૃદ્ધિ અને સ્થિર માનસિકતાનો તફાવત અને એના પરિણામને એકદમ સ્પષ્ટ કરે છે.
તો આ બધા સારા વિચારોને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરી શકીએ?
ઘણી રીતે. પ્રોફેશનલ લાઈફમાં કોઈ એવો પ્રોજેક્ટ હાથમાં લો જે થોડો ડરામણો લાગે. એ નુકસાનમાં રોકાણ છે જે લાંબા ગાળે કંઈક નવું શીખવશે. કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન કે મીટિંગ પહેલાં 2 મિનિટ શાંત રહીને ઊંડા શ્વાસ લઈને સોફ્ટ ઝોનમાં આવવાનો પ્રયાસ કરો.
હા, અને ટીમમાં પણ લોકોને ભૂલો કરવા અને તેમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરો. એ પણ નુકસાનમાં રોકાણનું જ એક સ્વરૂપ છે.
શિક્ષણમાં વિદ્યાર્થીઓ કોઈ અઘરા વિષયને મારાથી નહીં થાય એમ કહીને છોડી દેવાને બદલે એને નાના ભાગમાં તોડીને સમજવાનો પ્રયાસ કરી શકે, એટલે વૃદ્ધિ માનસિકતા અને ઊંડાણ બંને. પરીક્ષા પછી ખાલી માર્ક્સ જોવાને બદલે કયા સવાલો ખોટા પડ્યા અને કેમ એનું એનાલિસિસ કરે, નુકસાનમાં રોકાણ.
રમતગમત કે કોઈ શોખમાં કોઈ એક મૂવમેન્ટ કે ટેકનિકને વારંવાર પ્રેક્ટિસ કરીને વધુ ને વધુ સહજ બનાવવી, નાના વર્તુળો બનાવવા, કોઈ મેચ કે પરફોર્મન્સ પહેલાં પોતાની નાની ટ્રિગર રૂટીન ફોલો કરવી.
અને પર્સનલ લાઈફમાં પણ કોઈની સાથે મતભેદ થાય ત્યારે ગુસ્સે થવાને બદલે શાંત રહીને સામેવાળાની વાત સમજવાનો પ્રયાસ કરવો, સોફ્ટ ઝોન. વાતચીત કરતી વખતે ફોન બાજુ પર મૂકીને પૂરેપૂરું ધ્યાન આપવું, પ્રેઝન્સ. અને એ સમજવું કે શીખવું એ સ્કૂલ કોલેજમાં પૂરું નથી થતું, એ તો લાઈફલોંગ પ્રોસેસ છે. આ આખી વાતચીતમાંથી મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે નિષ્ફળતા તરફ જોવાની નજર બદલવાથી કેટલો ફરક પડી શકે છે. જેને આપણે અનસમજીએ છીએ એ ખરેખર તો શીખવાનો નવો દરવાજો ખોલી શકે છે. અને બીજું, આ સિદ્ધાંતો ખરેખર કેટલા યુનિવર્સલ છે? શતરંજ હોય કે માર્શલ આર્ટ, મૂળભૂત સત્ય બદલાતા નથી.
મારા માટે સોફ્ટ ઝોનનો વિચાર અને એને કેળવી શકાય છે એ વાત બહુ શક્તિશાળી લાગી. આપણે બધા જીવનમાં પ્રેશર અને સ્ટ્રેસ અનુભવીએ છીએ, અને એવી સ્થિતિમાં શાંત અને સજાગ રહેવાની ક્ષમતા કેળવવી એ ખરેખર ગેમ ચેન્જર બની શકે છે. બીજું, નાના વર્તુળો બનાવવા માટે જે ધીરજ અને ઊંડા અભ્યાસની જરૂર પડે છે એ યાદ અપાવે છે કે સાચી માસ્ટરી માટે કોઈ શોર્ટકટ નથી. એ ખરેખર એક કળા છે જેને ધીરજ અને સમર્પણથી જ મેળવી શકાય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.